તારીખ 16/9/1980 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 7-11 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 3
જેમ જગતમાં કહે છે ડગલે ને પગલે પૈસાની જરૂર પડે, જરૂરિયાત ઉપર વાત છે. જગતમાં કહે છે એટલે લોકો એમ માને છે કે કોઈ પણ કામમાં પૈસા વગર ચાલતું નથી. દરેક કામમાં પૈસાની જરૂર પડે છે, અથવા તો કોઈ કામ પૈસા હોય તો પાર પડી જાય છે. ગમે તે કાર્યમાં પૈસાની જરૂર પડે છે. વ્યવહારિક રીતે ભલે દેખાતું હોય, અહીંયા તો માત્ર એનો દ્રષ્ટાંત લે છે. તેમ આત્મામાં ડગલે ને પગલે એટલે કે પર્યાયે પર્યાયે પુરુષાર્થ જોઈએ છે. પુરુષાર્થ એટલે સ્વભાવ તરફનું જોર. આત્મકાર્યમાં પ્રત્યેક પર્યાયે પ્રત્યેક અવસ્થાએ સ્વભાવ તરફનું જોર હોવું જોઈએ, તો આત્મકાર્ય થાય છે, નહીતર આત્માનું કાર્ય બનતું નથી. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ, અને સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી એ સમ્યક દર્શન સ્થિર રહેવા માટે એથી વધુ પુરુષાર્થ. ખરેખર તો એમ છે કે પ્રત્યેક સમયે ધર્મીને પણ વધતો પુરુષાર્થ છે, પુરુષાર્થ એનો વધતો જાય છે, નિર્જરા પણ વધતી જાય છે, અને તેથી ક્રમે કરીને તે મોક્ષમાં જાય છે. એમ આત્મામાં એટલે આત્મકાર્યમાં પ્રત્યેક પર્યાયમાં પુરુષાર્થ જ જોઈએ છે, એટલે પુરુષાર્થ વિનાની કોઈ આત્મકાર્યની દશા હોતી નથી. આત્માની તમામ દશામાં આત્મા પ્રત્યેનું જોર જોઈએ, તો જ અવસ્થા શુદ્ધ થાય અને તો શુદ્ધિ વધે. પુરુષાર્થ વગર એક પણ પર્યાય પ્રગટતી નથી. આત્મકાર્યની આત્મિક પુરુષાર્થ વિનાની એકે પર્યાય હોતી નથી. ભલે એ પુરુષાર્થ કહેવાય છે એટલે એનું શરીર એનું સ્વરૂપ કાંઈ એવું નથી કે એમાં કર્તૃત્વ છે. કહેવાય છે પુરુષાર્થ, પણ એનું સ્વરૂપ સહજ છે, એવો પુરુષાર્થ અહીંયા લેવો. પુરુષાર્થ એટલે જેમાં કર્તાપણાનું જોર હોય એને અહીંયા તો પુરુષાર્થ જ કહેતા નથી. એ તો અજ્ઞાન ભરેલો જીવનો ઊંધા જોર વાળો પર્યાય છે. જેમાં કર્તાપણાનું જોર છે એ તો અજ્ઞાન ભરેલો ભાવ છે, અને એમાં તો ઊંધો જોર છે એને પુરુષાર્થ કહેવાય. પુરુષાર્થ વગર એક પણ પર્યાય પ્રગટતી નથી. ધર્મી જીવને, મોક્ષ માર્ગી જીવને સ્વરૂપના પુરુષાર્થ સહિતની જ તમામ અવસ્થા હોય છે. સર્વ અવસ્થાઓ પુરુષાર્થ સહિતની જ હોય છે, એટલે કે સ્વભાવ પ્રત્યેનું જોર કોઈ પણ અવસ્થામાં ધર્મીને ન હોય એવું બને નહીં. સહજ છે એટલે એ જોવામાં આવતું નામ ખબર પડતી નથી. એટલે તો કોઈ વાર ગુરુદેવ દ્રષ્ટાંત આપે છે કે બહારની તમામ લોકોને દેખાય છે, અંદરનું શાંત કાર્ય પુરુષાર્થનું દેખાતું નથી. આ તો શાંતિનો પુરુષાર્થ છે ને, આ કોઈ ક્લેશનો ધમાધમનો પુરસાર છે, શાંતિનો પુરસાર છે. એટલે એવું દ્રષ્ટાંત આપે છે કે વાછડાને ખીલે બાંધ્યું હોય, તાજો જન્મેલો વાછડું હોય, ઠેકડે ઠેકડા મારતું હોય, કેલ કરે ઘડીક આંબલો ખીલો જરા પણ ઉલતો નથી, એ જોર વાછડા કરતા ખીલાનું વધારે છે. એમ રાગ ને રાગને અનુસરીને થતી જે પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ જીવોને દેખાય છે. ઘણો શુભ રાગ કરે, એ અનુસાર શુભ રાગ અનુસાર વાણી ઘણી નીકળે, એ શુભ યોગની મન વચન કાયાની પ્રવૃત્તિ દેખાય તો કાંઈક કાર્ય થાય છે એમ લાગે, અને એ કાર્યમાં એ જીવનો પુરુષાર્થ થઈ રહ્યો હોય છે એમ લાગે, પણ એ ખરેખર પુરુષાર્થનું સ્વરૂપ છે. સ્વભાવ પ્રત્યેના જોર સહિત જેટલું પરિણમન અંતરમાં ઠરે છે એટલો પુરુષાર્થ સવિશેષ છે. જેટલો પુરુષાર્થ વધારે એટલું અંદરમાં ઠરવું વધારે, એવો પ્રકાર છે પુરુષાર્થ. એ રીતે પુરુષાર્થ વગરની કોઈ પણ દશા જ્ઞાનીને પ્રગટતી નથી. એટલે રૂચિથી માંડી ઠેઠ કેવળ જ્ઞાન સુધી પુરુષાર્થ જ જોઈએ છે. ક્યાંથી વાત કરી છે કે જ્યારથી આત્માની રૂચિ શરૂ થાય છે ત્યારથી માંડીને ઠેઠ કેવળ જ્ઞાન પર્યંતની સર્વ દશાઓમાં પ્રત્યેક અવસ્થામાં આત્મિક પુરુષાર્થ મોક્ષ માર્ગે જીવને હોય હોય ને હોય પુરુષાર્થ સહિત બધી અવસ્થા છે. એટલો પ્રશ્ન થાય એવું છે કે આ પુરુષાર્થ સહજ થવાનું કારણ શું? આવું અંદરમાંથી જોર ઊભું થવાનું કારણ શું? એટલો પ્રશ્ન થવા યોગ્ય છે કે નહીં? તો એ તો અંદરમાં અનંત વીરી સ્વભાવ રહેલો છે. જો એના ત્રિકાળી ઉપાદાનને વિચારવામાં આવે તો અનંત પુરુષાર્થનું અંદરમાં બળનું એક સ્વરૂપ છે, શક્તિનું સ્વરૂપ છે, એવી સામર્થ્ય અંદરમાં રહેલું છે, તેથી અવસ્થામાં પ્રગટ થાય છે. નિમિત્ત પડે છે એને સ્વરૂપ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન છે એને નિમિત્ત પડે છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન છતાં પુરુષાર્થ એકદમ ઉછાળો પકડે છે, એમાં નિમિત્ત પડે છે. એવું કોઈ અદભુત થી અદભુત સ્વરૂપ છે આત્માનું કે જ્ઞાનમાં આવતા પુરુષાર્થ એવી રીતે ઉપડે છે કે જાયલો રહેતો નથી. પુરુષાર્થ ઉપાડવો પડતો નથી અને ઉપડતો પુરુષાર્થને રોકી શકાતો નથી. એટલે તો શ્રીમદજીએ બહુ લાક્ષણિક ઢબથી સમ્યક દર્શનને વાચા આપી કે સમ્યક દર્શન એમ કહે છે કે હે જીવ, જો તું મને અંગીકાર કરી, સમ્યક દર્શનમાં સમ્યક જ્ઞાન થાય છે ને, જોર દ્રષ્ટિનું ઘણું છે, અહીંયાથી વાત ઉપાડી. એક વાર જો તું મને અંગીકાર કરીશ, હું તને મોક્ષમાં લઈ જઈશ, ઢસડીને લઈ જઈશ, પછી કાંઈ તારે મોક્ષમાં નથી જવું, એ વાર એ વાત ચાલી શકશે. એક લાક્ષણિક પદ્ધતિ કહેવાની એક ઢબ છે, એનો અર્થ એ છે કે જેને સ્વરૂપ જ્ઞાન થાય, એને આત્મ સ્વરૂપ જ્ઞાનમાં એવું જણાય છે કે એનું એક બાજુનું અંદરથી બળ ઉત્પન્ન થાય છે, એના ઉપાદાનમાંથી એ બળ આવે છે અને એ બળ રોકી શકાતો એને સહજ કહે છે. કેમ કે એમાં કર્મો એવો વિચાર નથી તો પણ થઈ આવે છે. આવું આવું જોર કરવું એવો વિચાર કરવાની જરૂર પડતી નથી, અને એવા વિકલ્પ ના આધારે કઈ એવું સહજ બળ પ્રગટે એવી તો વસ્તુની સ્થિતિ પણ નથી. વિચાર બળ તો એની પાસે કઈ નથી. વિકલ્પ બળ અને વિચાર બળ એ આત્માના સ્વાભાવિક પુરુષાર્થ પાસે તો એ કોઈ ચીજ જ નથી. કોઈ ચીજ નથી એટલે અવસ્તુ બરાબર લાગે છે. જો આ પુરુષાર્થ ને વસ્તુ કહીએ તો વિચાર બળ ને અવસ્તુ કહેવી જોઈએ. હા, વિરુદ્ધ તો છે પણ એ તો વિચાર બળ તો વિરુદ્ધ જ છે ને. એ કઈ આત્માને આશ્રય તો છે ને, પણ એ આત્માની વસ્તુ નથી તેથી અવસ્તુ છે. આત્માની વસ્તુ નથી તેથી નહીતર તો કોઈ એમ કે એમાં બળ તો છે ને. પેલા નિર્ણય નું બળ તો આવ્યું હતું ને, પણ એ આત્માની વસ્તુ નથી. જ્યાં સહજ પુરુષાર્થ ને જોઈએ એ કોઈ આત્માની વસ્તુ નથી. સ્વભાવગત પુરુષાર્થ પ્રગટે છે, અને એ સ્વભાવગત પુરુષાર્થ ની શરૂઆત થી માંડીને કેવળ જ્ઞાન પર્યંત માં જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ પ્રત્યેક પર્યાય ચાલુ હોય છે. પ્રત્યેક પર્યાય વૃદ્ધિગત થતો ચાલુ હોય છે એવી એની મોક્ષ માર્ગ ની સ્થિતિ ગણવામાં આવે છે. આ સાતમો બોલ છે, પુરુષાર્થ વિષયક છે. તે પણ મોક્ષ માર્ગી જીવનો પુરુષાર્થ કેવો હોય તે સંબંધી છે. આપણે એક એક બોલે વિચારીએ છીએ ને કે આ બોલ કોને લાગુ પડે છે, કયા જીવને લાગુ પડે છે. તો આ બોલ મોક્ષ માર્ગી જીવને લાગુ પડે છે. કોઈ મુમુક્ષુને લાગુ પડતી વાત હોય, કોઈ મુનિદશાને લાગુ પડતી વાત હોય, કોઈ સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાનીને લાગુ પડતી વાત હોય. જીવ પોતાને ક્રમબદ્ધ પર્યાયથી ઉપસ્થ થવો અતિવ છે. વાત તો એમ લાગે કે ક્રમે 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 ઉપસ્થો જીવ, જીવમાં જીવની પર્યાયમાં જીવ છે, જીવની મર્યાદા જીવની પર્યાય સુધી છે, અને અજીવની મર્યાદા અજીવની પર્યાય સુધી છે. કોઈ જીવની મર્યાદા લંબાઈને અજીવ સુધી જતી નથી, કોઈ અજીવની મર્યાદા લંબાઈને જીવ પર્યંત આવતી નથી. આમ ઉપર છલ્લો તો બહુ સાદો અર્થ આમ લાગે, પણ એ ક્રમબદ્ધ શબ્દ વાપરો ને, એકલી પર્યાય ન લીધી, ક્રમબદ્ધ એમ પર્યાય લીધી. એ ક્રમબદ્ધ માંથી તો શ્રુત કે છે ને, શ્રુત ની લબ્ધિ છે, એમાંથી સેંકડો પડખા કાઢ્યા. એક ક્રમબદ્ધ વ્યાખ્યાન જુઓ તો ચંદ પ્રસાદ નીકળતો ને. પહેલેથી અત્યારે કઈ પડખા કાઢ્યા એમ નથી. જેથી કાઢ્યું શરૂઆત કરી ત્યારથી તો પ્રવચન પ્રસાદ શરૂ શરૂમાં વાંચી લો, 201 પડખા હતા એના. એક ક્રમબદ્ધ ના વિષય ઉપર કેટલી વાત લીધી, જાણે એ વિષયને સ્પર્શતું શુદ્ધ જ્ઞાન હજારો પડખામાં ફરી વળતું હોય, ચારે બાજુ ફરી વળતું હોય, અને અનેક એના ભેદ પ્રભેદોને સ્પષ્ટ કરી નાખતું હોય એવું જ્ઞાન, એવી શ્રુતની ધારા, અને એ અનુસાર સ્પષ્ટીકરણ એવું જે ચાલે છે વર્તે છે, એનો આ મુદ્દામાં આ પોઈન્ટમાં બેનશ્રી એ મહિમા કરી. વચન થી તો મહિમા કરે, જેને એ જ્ઞાન ની અસર થાય, એ વાણી ની અસર થાય, એને એનો એનો ખ્યાલ આવે છે કે ચીજ શું છે. અને જેટલો એ ઊંડો જાય, માણસ એમ કે છે પેલા કેતા હતા પુરુષાર્થ કરવાની કળ સુધી જાય તો માર્ગની મૂંઝવણ ટળી જાય. સહજ પુરુષાર્થ એટલે બળ ને હઠ ન લીધું, કળ શબ્દ વાપર્યો. બળ છે એ હઠ, હઠ થી બળ કરે કે પુરુષાર્થ પ્રગટ કરવો છે, પુરુષાર્થ પ્રગટ કરવો છે. એ બળનો અર્થનો વિષય છે. કળથી જે કામ થાય છે એ બળથી થતું નથી. તો અહિયાં આત્મિક પુરુષાર્થ થવાની જે કળ છે એ સૂજી જાય, એ એના જ્ઞાનમાં આવી જાય, તો એને મોક્ષ માર્ગ કેવો, મોક્ષ માર્ગમાં કેમ આવવું, મોક્ષ માર્ગમાં કેમ પ્રવેશવું, કેમ વિકાસ કરવો, એ મૂંઝવણ રહેતી નથી. માર્ગ એટલે ઉપાય. પોતાના મુક્ત થવાના ઉપાયના વિષયમાં જીવને અજ્ઞાન હોવાથી મૂંઝવણ છે. પણ જો સમ્યક પુરુષાર્થ ચાલતો હોય સહજપણે કળથી, તો એને કોઈ આત્મીય થવાની મૂંઝવણ રહેતી નથી, કોઈ મૂંઝવણ ન થાય. કળ શબ્દ એવું સૂચવે છે કે કેટલાક કાર્યો ઘણું બળ કરવા છતાં ન થતા હોય, અને કળ હાથમાં આવતા બળ વગર જાણે સહેજે પ્રાપ્ત થઈ જતા હોય, એને કળ કહેવામાં આવે. એમ આત્મકાર્ય કરવા માટે લોકો ધમાધમ કરે છે, કોઈ ઉપવાસ કરી નાખે છે, કોઈ કાંઈક કરી નાખે છે, અને કોઈક કાંઈક કરી નાખે છે. આ ત્યાગ્યું ને આ છોડ્યું ને આ વૃદ્ધાને આ પછખાણ લીધા, પણ એમ કઈ પત્તો લાગતો નથી. પછી કળે કમાય, ધન ધન ને કમાવે, ધન રળે તો ઢગલા થાય, લોકોમાં કહેવત છે ને. પંડ રળે તો પેટ ભરાય, અને ધન રળે તો ઢગલા થાય. પંડ રળે એટલે શરીરની મજૂરી કરે તો પેટ ભરાય, એટલા પૈસા મજૂરીમાં મળે, ખાંડ પડે અને પેટનો ખાડો પુરાય. લાખો કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને એર કન્ડિશન રૂમમાં ખુરશી ઉપર ઝૂલતા ઝૂલતા કરોડોની પેદાશ જોવામાં આવે છે. એ પૈસા કમાય છે, ધન રળે તો ઢગલા થાય, કહેવત છે ને. તો ધન એમાંથી ને એમાંથી પાછો ઉકેલ પાટો પણ થઈ જાય. કોઈ બાપ ના ખેલ છે, સામાન્ય વાત છે. એ તો દ્રષ્ટાંત છે. તેમ આત્મામાં પુરુષાર્થ કરવાની કળ આવી ગઈ એટલે કોઈ વાર તો અંતરમાં ઢગલા ના ઢગલા થઈ જાય. વાત આ લીધી છે, પુરુષાર્થ કરવાની કળ આવી ગઈ છે. પુરુષાર્થ કેમ પ્રગટે છે એને હું બરાબર અનુભવ આવી ગયો છે. કળ આવી ગઈ છે એટલે અનુભવ આવી ગયો છે, અને સહજ પુરુષાર્થ થાય એવી દશામાં પોતે આવી શકે છે. ત્યારે તો કોઈ વાર એવો પુરુષાર્થ થાય કે વારંવાર નિર્વિકલ્પ દશા આવે, વારંવાર નિર્વિકલ્પ દશા આવે. એમાં આત્માના ગુણના ઢગલાના ઢગલા થાય છે. આ બાજુ કર્મ ઢગલે ને ઢગલે ખરે છે, આ બાજુ ગુણ ઢગલે ને ઢગલે પ્રગટે છે. એટલે અંતરમાં ઢગલાના ઢગલા થઈ જાય, ઘણા ગુણ પ્રગટે છે, ગુણની એકદમ વિશિષ્ટતા થાય એવી પુરુષાર્થની કળ આત્મા હાથમાં આવી જાય છે. તો કોઈ વાર એવું થઈ જાય છે, ક્યારેક સહજ જેમ હોય તેમ રહે, ક્યારેક તો સહજ જે દશા છે વિકલ્પ સાવ, એમાં પણ જે જ્ઞાન ધારા છે એ સહેજે જેમ છે તેમ ભૂમિકા અનુસાર ચાલુ ને ચાલુ રહે છે. એમાં પણ તે ભૂમિકા ટકવાનો પુરુષાર્થ તો ઘણો જ હોય છે, પણ એ બહારમાં દેખાતો નથી. લબ્ધ સ્વરૂપ એવું છે, પ્રાપ્ત સ્વરૂપ એવું છે, એ પરિણામ બહુ બહારમાં દેખાતો. ચાલુ છે, અનંત ગુણ ની ધારા ચાલુ છે, આનંદ ની ધારા પણ ચાલે છે. દ્રષ્ટિમાં તો બે ભાગ જ પડતા નથી, એ તો અખંડ થઈને પરિણમે છે. જ્ઞાન માં ભાગ પડે છે, આનંદ માં ભાગ પડે છે, પુરુષાર્થ માં ભાગ પડે છે, એમાં વહેંચણી થાય છે. ઉપયોગ જેટલો બહાર જાય છે તો કેટલો બહાર વહેંચાય છે. પણ એ થોડું છે, એનું કઈ બહુ કાર્યગત પણ છે, આધાર વિના નું છે. આ મુદ્દામાં પુરુષાર સંબંધિત થોડું ઊંડું સ્પષ્ટીકરણ છે કે પુરુષાર છે કળનો વિષય છે, સહજનો વિષય છે, અને જ્ઞાનીને કેમ પુરુષાર્થ કરવો, આમ તો થવો છે પણ સમજાવવા માટે એમ કહીએ કે કેમ પુરુષાર્થ કરવો, એની એક કળ હાથમાં આવી ગઈ હોય છે. સુગાનીજીના પ્રત્યક્ષ પરિચયમાં થોડી એક વાર એવી વાત છે. સામાન્ય બેઠા હોય તો આડા પડીને બેઠે, એથી પણ જરાક વધારે આડા પડીને બેસવાની બહારની ટેવ હતી. પરિચય થોડો વધારે નજીક નો હતો એટલે કેટલીક વાતો એવી ચાલતી હતી. સામાન્ય રીતે કોઈને એમ લાગે કે આ પ્રમાદની સ્થિતિ છે, પણ યહાં તો હર હાલત મેં યહી ચલતા હૈ એમ કહેતા હૈ. એમના પરિચયથી તો બહુ સ્પષ્ટ હતો, પરિચય ઘણો હતો એટલે કેટલીક મુદત વાતો કરતા હતા, એવી વાત સામાન્ય રીતે કરે નહીં, પરિચય વિશેષ હતો એટલે એમ કહેતા. કિસી કો એસા લગે કે પ્રમાદ મેં પડે હૈ, લેકિન હમારે તો હર હાલત મેં એસા ચલતા હૈ, યહી ચલતા હૈ, ઓર એસા ચલતા હૈ, એસા ચલતા હૈ, કોઈને ખ્યાલ આવવો મુશ્કેલ પડે. એટલું અંદરનું પુરુષાર્થનું, સહજ પુરુષાર્થનું જોર ઘણું હતું. અને બીજી રીતે કહીએ તો પુરુષાર્થ જોરથી થાય એવી કળ એમને હાથમાં આવી ગઈ હતી. ભાષામાં કહીએ તો એ કળ હાથમાં આવી ગઈ હતી. એટલે હાલતા ચાલતા ખાતા પીતા બેઠા આડા પીડ્યા હોય તો પણ અંદર તો એકદમ જાણે પુરુષાર્થનો ધોધ વહેતો હોય એવું પરિણમન અંદરમાં કામ કરતો હોય છે. પ્રસંગ કબજા ઘણા અનેક પડી ગયા, પણ હવે એ બધા બહુ બહારમાં બધા કહેવા જેવા હતા. કારણ એક અવતારી ગુરુદેવે કયા નમૂનો એના અંદર પરિણમનને જોતા એમ લાગે કે એ વાત ગુરુદેવના જ્ઞાનમાં આવી છે, ઘણે ઊંડેથી આવી છે, આપસૃતની લબ્ધિ છે. ઠીક, પ્રત્યક્ષ હતા ત્યારે પરિચય નહીં, પ્રત્યક્ષમાં પરિચય તો બીજું શું છે, શરીર તો જોયું હતું, પછી એ કહેવામાં આવે છે. અને તે પણ પરોક્ષ શબ્દ ઉપરથી જ્ઞાનની લબ્ધિ જુઓ, જ્ઞાનનું ઊંડાણ જુઓ, તો એવા અનેક પ્રસંગો છે. ગુરુદેવના વિષયમાં તો એવા અનેક પ્રસંગો છે કે જે જ્ઞાનને જોતા એમનું એને આશ્ચર્ય થાય કે આ ક્યાંથી આવે છે. આ એવી કોઈ સાતિશય જ્ઞાનનો પ્રકાર જ જેને લબ્ધિ કહેવામાં આવે. કળ ઉપરથી સુગાનીજીનો દ્રષ્ટાંત લીધો, એ કળ હાથમાં આવી ગઈ હોય છે ગમે તે હાલતમાં. માણસને રાત્રે ઊંઘ ન આવે તો બેચેની થાય, થાક લાગે, મળે તો ઊંઘ આવે તો આરામ થાય એમ કે, ઊંઘ ન આવે તો આરામ ન રહે, બેચેની રહે, શરીરમાં અશાતા થાય, અસુખ લાગે. એ તો એમ કે ઊંઘ નો આવે તો આ તો ઉપકાર છે એનો, ઊંઘ આવે એનો, એ પ્રકારનો ઉદય થયો ને, તો કર્મની અવસ્થા છે. ઊંઘ આવી એ સકર્મ અવસ્થા છે, અને ઊંઘ ન આવી એ પણ સકર્મ અવસ્થા છે, ઉપકાર છે એ કર્મના ઉદય ને. તો બે ચાર છ કલાક કોને ઉઠી લગાવીને અડીંગો મારી દે, હલે બીજા જાણે કે ડીમ થઈ ગયા, હાથ પગ હલાવે બીજા. તો ઊંડી સ્થિતિ જ એવી છે, ધ્યાનને લગતી ઊંડી સ્થિતિ જેવી છે, એમાં બીજી પરિસ્થિતિ હોતી નથી. કેટલા કલાક નીકળી જાય ને ક્યાં નીકળી જાય, અંદર પરિણમન જામ્યું તે જામ્યું, ઠરતું 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 પરિણમન ડીમ થતું જાય છે. એટલે તો શાસ્ત્રમાં એવું આવે છે કે જેમ જેમ આત્મા વિજ્ઞાન ઘન થતો જાય છે એમ જે છે તેમ તેમ ધ્યાન વિશેષ જામતું જાય છે. એ બધો અંદાજ આવે એવો વિષય નથી, વિચારથી અંદાજ આવે એવો કોઈ વિષય નથી. વિચારનો વિષય તો બહુ મર્યાદિત છે. જે રાગ સહિત જ્ઞાન વિચાર કર્યા કરે છે ને એમાં પરલક્ષી જ્ઞાનનો જે પ્રકાર ચાલે છે એ તો ઘણું છીછરું છે. તત્વનું ઊંડાણ તો એની પાસે અગાધ છે, એમાં એ છીછરું જ્ઞાન વિચારું ક્યાં સુધી પહોંચે, વિચાર જ્ઞાન વિચારતું જ્ઞાન ક્યાં સુધી કામ કરે, એનો કઈ પત્તો ખાય હું. એટલું એક વખત કહી દીધું એમ કે વિચાર કર કરકે ભી તું ક્યા કરેગા. માણસ તત્વ નો વિચાર કરે છે ને અમે શું કરીએ છીએ, આત્મા નો વિચાર કરીએ છીએ. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે, એટલે વિચાર કરી કરીને તું શું કરવાનો છો. એ વિચાર તો તત્વના ઊંડાણ પાસે કઈ ચીજ છે નહી, અવસ્તુ છે. લ્યો એ પણ અવસ્તુ. કળનો વિષય નો માં લીધો. અમે બધાને સિદ્ધપણે દેખીએ છીએ. જુઓ, સામાન્યને અનુસરતું જ્ઞાન જ્યાં દ્રષ્ટિ સામાન્યની થઈ છે ત્યાં જ્ઞાન પણ વસ્તુના સામાન્ય સ્વરૂપને મુખ્ય કરીને પ્રવર્તે છે. ભલે જ્ઞાનમાં વસ્તુની વિશેષતાઓ જ્ઞાન ગોચર થાય તો પણ વસ્તુના સામાન્ય સ્વરૂપને દ્રષ્ટિગ્રહતી હોવાથી જ્ઞાન પણ એને જ મુખ્ય કરે છે, બીજી વાત નહીં, મુખ્ય કરતા નથી. તો અહીંયા એ વાત લીધી છે, પણ સમય જ્ઞાનીની વાત લીધી છે. પુરુષાર્થની વાત પણ મોક્ષ માર્ગી જીવની છે, અને અહીંયા સિદ્ધપણે દેખે છે એ પણ પોતાના સિદ્ધપદને જેણે જોયું છે એ એમ કહે છે કે અમે પણ બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ. વર્તમાનમાં દોષ હોય તો એનો ખ્યાલ છે કે એના સિદ્ધપદનું એને જ્ઞાન નથી, એનું એ કારણ છે. બાકી છે તો એ પણ સિદ્ધાત્મા જ છે, એના દોષને અમે મુખ્યપણે જોતા નથી. વિરોધી નો વિરોધ ગૌણ થાય છે, ઠીક. આપનો તો વિરોધ કરે છે ને એમ કે ત્યારે ભગવાન એને ભગવાન કે છે, સિદ્ધપણે જુએ છે ને ભગવાન આ તું શું કરે છે, તને દુઃખ થશે આનાથી, તને દુઃખ થશે, મને તો કઈ દુઃખ થવાનો સવાલ છે નહીં. એના દુઃખ ઉપર કરુણા આવે છે, પણ એને ભગવાન થાપીને વાત કરે છે કે છો તો તું પણ અમારા જીવો ભગવાન. અમે બધાને સિદ્ધપણે દેખીએ છીએ, બધાને અમે પરમાત્મા જ જોઈએ છીએ એમ કે સિદ્ધપણે જોઈએ છીએ એટલે પરમાત્મા જોઈએ છીએ. અને એવું ઈચ્છીએ છીએ કે તમારા પરમાત્માની કૃપા તમારા ઉપર થાવ, ઠીક. એટલે શું કે જેવું પરમાત્મા સ્વરૂપ છે એવી જ તમારી દશા થાવ. છો તો તમે પરમાત્મા, પણ તમારા પરમાત્માની કૃપા તમારા ઉપર થાવ, એટલે કે તમારી દશા પણ એવી પરમાત્મામય થાવ, એવી ભાવના હોય છે. અમે બધાને સિદ્ધપણે જ દેખીએ છીએ, અમે તો બધાને ચૈતન્ય જ દેખી રહ્યા છીએ, અમને તો ચૈતન્ય સિવાય બીજું કઈ દેખાતું નથી. સામાન્ય ચૈતન્ય સ્વભાવ સિવાય અમને બીજું કઈ જે દેખાય તો પણ ગૌણ થઈ જાય છે, એટલે કે જાણે બીજું કઈ દેખાતું નથી. તેથી કોઈ પણ પ્રકારનું અસમાધાન રહેતું નથી. બીજી વિશેષતાઓ એટલે કે અવસ્થાની અંદર સદોષ પણ નિર્દોષ પણ એ જયારે અનેક ભેદ પડે છે, અનેક ભેદે હોય છે, વિભિન્ન જીવોને વિભિન્ન પ્રકારે અનેક ભેદે હોય છે, જ્ઞાન થઈ જાય છે. જ્ઞાન થાય છે પણ એ જ્ઞાનમાં એની મુખ્યતા આવતી નથી. કોઈને અમે રાગ દ્વેષ વાળા દેખતા જ નથી. રાગ દ્વેષ આદિ દોષ છે ને, અમે દોષ વાળા કોઈને દેખતા જ નથી. ઠીક, પણ દોષ એની દશામાં છે ને કે એની દશામાં હોય તો એ ગૌણ છે, અમારે એની મુખ્યતા નથી. જેમ અંદરમાં અમને અમારા સ્વરૂપની મુખ્યતા છે, તો બહાર પણ અમને કોઈના દોષની મુખ્યતા છે નહીં. ઉલટું આમ બને છે કે મિથ્યા દ્રષ્ટિ જીવોને જેમ પોતાની અવસ્થાની મુખ્યતા છે, તો બહારમાં એને બીજાની અવસ્થાની મુખ્યતા છે. એને આમ કેમ થયું, એને આમ કેમ થયું, આને આમ કેમ થયું. અહીંયા અંદરમાં જો પર્યાય દ્રષ્ટિ છે, તો બહારમાં પણ એની દ્રષ્ટિ પર્યાય ઉપર છે. જો અંદર સામાન્યની દ્રષ્ટિ થાય છે, તો બહારમાં પણ સામાન્યની દ્રષ્ટિ મુખ્ય રહે છે. જ્ઞાન નથી થતું એમ નહીં, પણ એ જ્ઞાન મુખ્યતા પકડતું નથી. એટલે એ બાજુનું કોઈ અસમાધાન ઉત્પન્ન થતું નથી. એને બીજી ભાષામાં એમ કહી શકાય, રાગ દ્વેષ વાળા દેખતા જ નથી. રાગ દ્વેષને કોઈનો દેખાતો નથી. એ ભલે ને પોતાને ગમે તેમ ગમે તેવા માનતા હોય, પોતે ભલે પોતાને રાગી માનતા હોય, પોતાને દ્વેષી માનતા હોય, પોતાને દુનિયાદારીના ચતુર્પણા માનતા હોય, અમે તો આવા છીએ ને આવા છીએ ને આવા છીએ, અમારા જેવી કોઈને ખબર પડે નહીં, ગમે એવું ચિત્ર વિચિત્ર પણ માને નહીં, અમે તો એને એકલા ચૈતન્ય સ્વભાવે આત્મા જ જોઈએ. શ્રીમદજી બહુ આની ઉંમરમાં આ પદ ગાયું છે, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. બહુ પુણ્ય પુણ્ય પુણ્યથી ગાય પૂર્વ સારી. પણ જેને ચૈતન્ય આત્મા ઉગડ્યો છે, તેને બધું ચૈતન્યમય જ ભાસે. જેને અંદરમાં ચૈતન્યનો દરિયો ઉઘડી ગયો, એને તો બહારમાં પણ ચૈતન્યના દરિયા જોવામાં. પછી વિચારો કોઈ ભૂલ્યો છે, ભલે ગમે તેમ પ્રવર્તે છે, પણ એને ચૈતન્ય અનંત ચૈતન્ય સ્વભાવ એનામાં રહ્યો છે એ અમે તો જાણીએ છીએ ને, એને ભલે ખબર નથી, પણ અમને તો ખબર છે ને. એ એની સત્તાને અમે જોઈએ છીએ બરાબર. એ તો માનવજી ત્યાંથી લીધું કે ભગવાનની આ દ્રષ્ટિ છે, ભગવાનની એ દ્રષ્ટિ છે કે નિજ સત્તા એ સૌને પહેરતા હોય, એની જે અનંત ચૈતન્ય સત્તા છે એને અમે જોઈએ છીએ. એ જોવાની ખરું, બીજાને જોવાની ખરી દ્રષ્ટિ આ નિશ્ચય દ્રષ્ટિ છે. એની અવસ્થાથી જોવું એ તો વ્યવહાર દ્રષ્ટિ છે, એને મુખ્ય કરી શકાય નહીં. એને મુખ્ય કરવું એ પોતાની ભૂલ છે, એની ગમે તે સ્થિતિ હોય, પણ એને મુખ્ય કરવું એ પોતાની ભૂલ છે. એ હું જ્ઞાની કદી કરતા નથી. લોકો સામાન્ય રીતે એમ કે છે, સહિષ્ણુતા કેળવો, સંભાવ પણ કેળવો, પણ ચૈતન્ય દ્રષ્ટિ વિના એ કોઈ રીતે સંભવિત નથી. ઉપર ઉપરની બધી વાતો છે, પણ આ તો પરમાર્થનો વિષય છે. જેને પોતાના ચૈતન્ય આત્મા ઉગડી ગયો, મેં શ્રી કેવું કેવું કાઢ્યું છે, આવું તો ઘણું કાઢ્યું છે. અને જેટલું આ પુસ્તકમાં આવ્યું એવું એથી પાછું ઘણું બીજું કાઢેલું રહી ગયું છે, જોયું છે કેટલું. એટલે આમાં નથી કે જેને અંદર માં ચૈતન્ય આત્મા ઉગડ્યો એને કોઈ રાગ દ્વેષ વાળા દેખાતા નથી. એનો રાગ દ્વેષ જ્ઞાન માં આવે તો નહીં દેખાય, એ નહીં દેખવાની બરાબર માં એ જ્ઞાન કામ કરે છે. એવું કઈ દેખાતું નથી, હોય હોય તો એનું કઈ નહીં, વિશેષ નહીં. આત્મા છે એ મુખ્ય વાત છે, ચૈતન્ય છે એ મુખ્ય વાત છે, ગજબ વિષય છે. મુમુક્ષુઓને તથા જ્ઞાનીઓને અપવાદ માર્ગ નો કે ઉત્સર્ગ માર્ગ નો આગ્રહ ન હોય. ઉત્સર્ગ એટલે સિદ્ધાંત, અને સિદ્ધાંત ને અનુસરવું, એ સિદ્ધાંત રૂપ હોવા છતાં એ અનુસરવામાં કોઈ વાર એડજસ્ટમેન્ટ કરવું પડે છે, એને અપવાદ કહેવામાં આવે છે. કે જાણે સિદ્ધાંતને ગૌણ કરતા હોય એમ જ્ઞાની લાગે કે નહીં, એ પણ સિદ્ધાંતને અનુસરવા માટે છે. અપવાદ પણ ઉત્સર્ગ માટે છે, અને ઉત્સર્ગ પણ ઉત્સર્ગ માટે જ છે. અપવાદ કોઈ અપવાદ માટે હોતો નથી. આ વિશે પ્રવચન સારનો છે. ત્રીજો અધિકાર છે ચરણાનુયોગ નો, અધિકાર છે ચરણાનુયોગ સૂચક ચુલિકા, એ નામનો અધિકાર છે. જ્ઞાનીનું આચરણ એને મુખ્ય લઈને વાત કરી છે. તો જ્ઞાનીનું આચરણ, મોક્ષ માર્ગી જીવનું આચરણ બે પ્રકારે જોવામાં આવે છે, એક ઉત્સર્ગ રૂપ અને એક અપવાદ રૂપ. જ્ઞાનીને રાગ વિકલ્પમાં આવવાનું થાય છે, અને જ્ઞાની વિતરાગ ભાવ રૂપ પણ પરિણમે છે. તો સિદ્ધિ એકદમ વિતરાગતાની શ્રેણીએ ચડવું, વિતરાગતાને જ અનુસરવું, વિતરાગતા રૂપ જ પરિણમવું, એ સિદ્ધાંત છે. છતાં વચમાં કોઈ કોઈને કોઈ પ્રકારે જ્ઞાની આચરણ કરતા જોવામાં આવે છે, એને એ સિદ્ધાંતમાં રહેલો અપવાદ ગણવામાં આવે છે. પણ એ અપવાદની મર્યાદા એટલી કે અપવાદ અપવાદ માટે નથી, એનો અપવાદ પણ સિદ્ધાંત માટે છે. આમાં છે એ તો દરેક જગ્યાએ એવું હોય છે. ત્યાં બાંધ છોડનો વિષય આવે છે, ત્યાં પણ ધાર્યું કામ કરાવી જવા માટે જ બાંધછોડ કરવામાં આવતી હોય છે. વ્યવહારની અંદર છે ને, બાંધછોડ કરે છે માણસ, થોડું તમે જતું કરો, થોડું હું જતું કરું, એમ કરીને રસ્તો કાઢે છે ને, વચલો રસ્તો કે છે. પણ એ વચલો રસ્તામાં એને પોતાનું ધાર્યું થાય છે કે નહીં એ જોઈને વચલો રસ્તો સ્વીકારે છે, એમને એમ કોઈ સ્વીકાર કરતો નથી. એ તો માર્ગે જતા પણ એની વિતરાગતા વધે છે એમ જોઈને એ અપવાદને સ્વીકારે છે, એમને અપવાદને સ્વીકારતા નથી. એ બંનેને લીધું છે, મુમુક્ષુઓને તથા જ્ઞાનીઓને, બેને. જેને ચડવું છે, આગળ વધવું છે, એવા મુમુક્ષુ જીવને કે જ્ઞાનીને અપવાદ માર્ગનો કે ઉત્સર્ગ માર્ગનો આગ્રહ હતો નથી. આગ્રહ ન રાખે કે હું અપવાદ માર્ગે જ પ્રવર્તીશ કે હું ઉત્સર્ગ માર્ગે જ પ્રવર્તીશ, એવી હઠ કરતા નથી. અને હઠ કરવા જાય તો પડી જાય, ઉલટાના પડી જાય. એનું જે પરિણામનું ધોરણ જળવાઈ રહેવું જોઈએ, એ ધોરણ પણ રહી શકે નહીં, હઠ એમાં કામ ન આવે. પણ જેનાથી પોતાના પરિણામમાં આગળ વધાય, તે માર્ગને ગ્રહણ કરે, એટલે ક્યારેક અપવાદને ગ્રહણ કરે તો ક્યારેક સિદ્ધાંતને ઉત્સર્ગને ગ્રહણ કરે, ક્યારેક ઉત્સર્ગને મુખ્ય કરે તો ક્યારેક અપવાદને મુખ્ય કરતા જોવામાં આવે છે. જેનાથી પોતાના પરિણામમાં આગળ વધાય એવી સ્થિતિ હોય છે કોઈ વાર પરિણામની, કે અપવાદ માર્ગને ગ્રહણ કરતા આગળ વધાય છે, એમાં સિદ્ધાંતનો આગ્રહ રાખવા જાય તો હેઠો પડી જાય. એ પોતાના પરિણામ શક્તિનું માપ કાઢીને મુમુક્ષુ અથવા જ્ઞાની છે એ પોતાની પ્રવૃત્તિનું એડજસ્ટમેન્ટ રાખતા હોય છે, એ સંબંધિત આ મુદ્દામાં થોડો ખુલાસો કરવામાં આવ્યો છે.